यत्संगं प्राप्तशिष्याः जनसान्निध्यति। शिष्यो कि जेने जय महाराज नो गुरुत्व स्वीकार्यु छे एवा सौ समदम एटले जीवननी अंदरना संयम, संयम में रहेवू एज सात्विकता छे अने एज सदाचार छे। सद आचार एटले अपनी जातने अपना पोताने संयम में राखवो। नदंडे तो ये सदाचार छे, ये समदम छे कि मानस पोतानी जातने संयम में राखे एनु नाम सम। संयम में रहेवा माटे प्रयत्न करो, भगवान सहाय करशे, जय महाराज सहाय करशे। एक वार शुरुआत करो અને જેણે શરૂઆત કરી છે એને સાધ્યું છે અને કઈક મળ્યું છે। વિલાસિતા તો જગતની અંદર છે જ, જ્યાં જુઓ ત્યાં રસ્તાના રોડાની માફક રખડતી, ઠોકરે ચડાવતી એ વિલાસિતા જીવનની અંદર સાહજિક હોય છે, સહજ હોય છે। કારણ માણસનો સ્વભાવ વિલાસિતા તરફ જ દોડતો હોય છે। મન છે એને છૂટું મૂકીએ તો પાણીની માફક એ નીચાણ તરફ જ ઉતરી જાય, મન હલકા તરફ, હલકી વૃત્તિઓ તરફ એમનેમ વહી જાય। એટલે એને સંયમમાં રાખવા માટે, જો સંયમમાં રાખીએ તો સુખી થવાનું છે, અને જેટલો અસંયમ હશે એટલા દુખી, કારણ શરીર એટલું વહેલું ખતમ થવાનું, સંયમ સિવાયનું શરીર વહેલું ખતમ થાય છે, શક્તિહીન બને, અતિશય ખાવા પીવાનું જીવવું જોઈએ, તમારું પેટ આગળ જતા થાકશે, શક્તિહીન થઈ જશે, નહીં પછી નહીં ખાઈ શકો। એટલે જીવનની અંદર જે સંયમ એ બહુ અગત્યનું કામ કરે છે। ઋષિઓ આશ્રમ ને વનવાસમાં નિવાસ કરતા વનમાં, પણ એમની પાસે સંયમ ને સદાચાર હતો, એમને એમનો પરિવાર હતો, ઋષિ પત્ની પણ। તો આમ એમના જીવનની અંદર ગ્રહસ્થ સંપન્ન હોવા છતાંય પોતાના ગ્રહસ્થના અધિકારોને ભોગવવા છતાંય જીવનને સંયમમાં રાખ્યું હતું, અને ઋષિઓ વર્ષો સુધી આયુષ્ય ભોગવતા માણતા, પણ એની પાછળ છે નિયમ પૂર્વકનો સંયમ। અમુક ઉંમરમાં માણસે કેટલું ખાવું, શું ખાવું એ પોતે પોતાના સંયમથી નક્કી કરે, તો આરોગ્ય અને આયુષ્ય બંને એના પોતાના હાથમાં રહી શકે છે। પણ ઘણીવાર અસંયમ દ્વારા ઘણી બધી બાબતોની ઉપરવટ જઈને એના હદ વટાવીને આગળ જાય, અને પછી કે આ તો પ્રારબ્ધમાં લખેલું હતું ભોગવીએ છીએ ભાઈ, પણ એ કોઈ પ્રારબ્ધ દૂર નહોતું, આ જ જન્મની અંદર તમે જે કરેલા છે, આ જન્મની અંદર જ જે કરેલા છે એ જ આ શરીરને ભોગવવાના હોય છે, એ બહુ દૂરના નથી હોતા, મોટે ભાગે અહિયાં જ કરેલા જે કઈ હોય સારું ખોટું એ અહિયાં જ ભોગવાતું હોય છે. સ્વર્ગ અને નર્ક આ શરીરની અંદર જ રહેલા છે, બહાર નથી. સંયમ ને સદાચાર થી રહીશું તો શરીર સ્વર્ગ જેવું લાગશે, પણ દુરાચાર અને અસંયમ હશે તો આ જ શરીર નરક જેવું લાગશે. કેમ? સજા થાય એટલે નરક બની જાય, પણ સદાચાર ને સંયમ હોય તો આ જ શરીર આ જ જીવન સ્વર્ગ બને, એનું નામ છે સંયમ. સંયમ બધી જ ઇન્દ્રિયોના જીભના છે, એમ આંખના પણ સંયમ, કાનનો પણ સંયમ, બધાના જ સંયમને ગીતાજીમાં ભગવાને બહુ સરસ રીતે સમજાવી છે, આપી છે. આંખનો સંયમ કેવો હોય, નાકનો, કાનનો, જીભનો, આ બધાનો કેવા કેવી રીતે ભોગવાય, બહુ સરસ માર્ગદર્શન આપેલું છે. તો એ છે સંયમ. અને આપણા શાસ્ત્રોએ પણ સંયમની અંદર ખૂબ અગત્યતા આપી છે. સંયમની અર્જુન અને કૃષ્ણ જેવા 78 વર્ષની ઉંમરે મહાભારતનું યુદ્ધ લડતા હોય, આપણે તો 55 માં જ કહીએ કે ભાઈ હવે તો અમે થાકી ગયા. તો યુધિષ્ઠિર, દુર્યોધન તો એથી મોટી ઉંમરના હતા, અને દાદા ભીષ્મ તો 135 વર્ષના હતા, અને તોય કૌરવના તરફથી સરસેનાધિપતિ બનેલા. 135 વર્ષે કેવી તાકાત હશે કે બધા ભેગા મળીને કૌરવના પક્ષના સરસેનાધિપતિ. કેવું એ જોમ હશે, 7 અક્ષયણી પાંડવોની અને 11 અક્ષયણી કૌરવોની સેના. તો ભીષ્મ લડ્યા પણ એવી રીતે બહાદુરીથી, ખુમારીથી, એમને કોઈ હરાવી શકે એમ હતું જ નહીં. એ સંયમ, કે એટલે ઉંમરે રથમાં ઉભા ઉભા બાણ ચલાવે, તલવાર ચલાવી શકે. તો માણસનું મૃત્યુ પણ કઈ પરાધમાં લખ્યું છે એટલું નથી હોતું, માણસના પોતાના વ્યવહાર ઉપર મૃત્યુ નિર્ભર થાય છે. જેટલો આહાર વ્યવહારમાં સંયમ હશે એટલું જ નિરોગીતાપૂર્ણ દીર્ઘ આયુષ્ય અવશ્ય તમે ભોગવી શકશો, માણી શકશો. પણ પહેલા જે કઈ પ્રલોભનો છે, જે કઈ લાલચો છે, એની સામે આપણી સમજણમાં લાલ બત્તી હોવી જોઈએ. લાલ બત્તી એટલે સમુદ્રમાં એટલી દીવાદાંડી હોય છે, એટલે દીવાદાંડી ત્યાં કેમ ગોઠવાય છે કે અહીંયા ગાડી ખડક છે, અને પેલા આગળ સ્ટીમરો અને વાહનો પણ તૂટી ગયેલા હતા, એટલે એની ઉપર દીવાદાંડી ગોઠવી દીધી. અહીંથી આઘારે જો એમ આપણા જીવનની અંદર પણ દીવાદાંડી એવી બનાવીએ એ આપણને કઈક નજીક આવશો જ નહીં. હા, આપણી ભૂલ હોય એની પર એક દીવાદાંડી ઉભી કરી દો, આ ભૂલ હતી, ફરી ત્યાં આગળ જવાય જ નહીં. એ દીવાદાંડી આપણને ખબર આપી, ચેતવી દે અહીંયા આ બાજુ આવશો નહીં. એમ સંયમને માટે પણ કે આ બાજુ જવાય જ નહીં, કેમ કે લાલ બત્તી ઉભી કરી દીધેલી છે, ત્યાં ગાડી ભય છે. તો આ જીવનની અંદર આપણને સૌને સંયમની એક દીવાદાડી ઉભી કરેલી છે અને એના જ આધારે આગળ ચાલવાનું. એવી આ દીવાદાડીને જુઓ, સંયમ રાખો તો ક્યારેય જીવનની અંદર કોઈ ક્ષતિ નહીં આવે. લક્ષ્મણદાસજી મહારાજ પણ પોતાના જીવનના અનુભવ પ્રમાણે કહે જય મહારાજનું જીવન કેવું છે અને શું આપે છે. યત સંગાત સમદમ સહિત, નિયમો જીવનની અંદર જે પાળવાના હોય બધા નિયમો સાથે, યમ નિયમ, પ્રાણાયામ પ્રત્યાહાર, ધ્યાન ધારણા અને સમાધિ, આ આઠ અંગોમાં સંયમ અને પોતાનું નિયમન સ્વાભાવિક છે. આપણું પોતાનું નિયમન આપણે પોતે કરવાનું હોય, કયા માર્ગે જવું, કેવા નકશા બનાવવા, એને કેવી રીતે અમલમાં મૂકવું, એ આપણી પોતાની, આપણા જીવનની આપણી પોતાની બાબત છે. તો સમદમ સહિત જય મહારાજ પોતાના આશ્રિત શરણે આવેલાને આ બધું જ દીક્ષામાં આપે છે કે લો. પણ શું કહ્યું, યત સંગાત, એમના સત્સંગની અંદરથી આ બધું જ મળશે. જીવન કેવી રીતે જીવવું, નિરોગી કેવી રીતે થવાય, દીર્ઘ આયુષ્ય કેવી રીતે મળે, એ બધું જ શાસ્ત્રો શીખવે છે, મહાપુરુષો પણ બતાવે છે. જો આ પ્રમાણે જીવ તો એ શાસ્ત્ર સંમત જીવતા આવડે, મહાપુરુષો એના માર્ગદર્શક હોય અને આવી દેવી દિવ્ય ચેતનાઓ એ માર્ગ ચાતરીને જાય, આ માર્ગે આવો. તો આવો જીવનનું આખું ચિત્ર સંયમનું કેવું હોય એ આપણને આટલા બધા સ્પષ્ટ શબ્દોમાં ચિત્ર તરીકે આપે. તો આપણે જે કોઈ ભાગ્યશાળી હોય, પુણ્યશાળી હોય, એ પ્રમાણેનું શાસ્ત્ર સંમત જીવન જીવતા શીખે. શાસ્ત્ર સંમત એટલે જે કઈ નિયમો હોય એ બધા નિયમો પાળવાના, પણ કઈક મારાથી તો ઉપવાસ થાય નહીં. શાસ્ત્રની અંદર આદેશ છે કે જ્યારે આપણા પ્રાયશ્ચિત કરવું હોય, શરીરનું પ્રાયશ્ચિત કરવું હોય, આપણે યજ્ઞ યાગાદિકમાં યજમાનને અને ઋત્વિજોને પ્રાયશ્ચિત કરાવે છે, વિધિ હોય છે ને પ્રાયશ્ચિતની, તો એ પ્રાયશ્ચિતની વિધિમાં પહેલા એને કોષ્ઠ શુદ્ધિ કરાવે, આગલે દિવસે ઉપવાસ કરાવે, સાંજે ગૌમૂત્ર પ્રાસન કરાવે, બીજે દિવસે ગૌમૂત્રને ગોબરથી સ્નાન કરાવડાવે, જેથી આખી દેહ શુદ્ધિ થઈ જાય. કોઈ રોગ, કોઈ બાહ્ય અપવિત્રતા બધું છે. એટલે શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે પોતાની જાતને સંયમમાં રાખી અને શાસ્ત્રોનો નિયમ પાળ્યો, ગૌમૂત્ર પ્રાશન કરવું જ પડે, એટલે સ્વાભાવિક છે કે આખો કોષ્ઠ શુદ્ધિ થઈ જાય, આંતરડા બધા સાફ થઈ જાય, એટલે બીજે દિવસે તમે સંયમથી શાંતિથી બેસી શકો. અને પ્રાયશ્ચિત કરવાનું હોય ત્યારે શરીરની અંદરની પણ કોઈ પણ વિકૃતિઓ હોય એ પણ ગૌમૂત્ર પ્રાશન વડે એ બધું સાફ થઈ જાય. એટલા માટે એને દેહ શુદ્ધિ પણ કહી, પ્રાયશ્ચિત પણ કહ્યું, સ્નાન કરવાનું. તો આવા ભાવ સાથે શાસ્ત્ર આજ્ઞા અનુસાર જે જીવન જીવાય એનું નામ શાસ્ત્રોક્ત જીવન. બધા જ નિયમો સારામાં સારી રીતે પાળક. ઉપવાસ કરવાનો છે, ઉપવાસ શા માટે કરવાનો છે? સંયમમાં રહેવાય એટલા માટે. વધારે પડતું ખાધેલું હોય ને તો મને સ્થિર ના રહે અને શરીરે સ્થિર ના રહે. જે કઈ ઉપવાસ કરવાનો આદેશ કર્યો છે એમાં મન અને શરીરની સ્થિરતા કેળવવા માટે અને એ આપણા સાધન વજનની અંદર સાથ આપે. જમાઈ ગયું હોય પછી બપોરનો ટાઈમ થયો હોય સાધનમાં બેસવાનું હોય, જમ્યા પછી બેસી જવું જોઈએ? નહીં બેસાય, તરત ઊંઘ સતાવશે. પણ ઉપવાસ કરવાનો હોય તે દિવસ ઉપવાસ કરીએ તો બપોરે બેસી જાવ શાંતિથી, ધ્યાન ભજન કે એમાં ઊંઘ નહીં આવે. તો એ જેને કહેવાય ને શાસ્ત્રની આજ્ઞા અનુસાર જીવન જીવવું સંયમથી નિયમથી, તો ક્યારેય પણ દુઃખી થવાનો વારો ન આવે. ભલે વ્યવહારિક દુઃખો આવે પણ શારીરિક સ્વસ્થતા સારામાં સારી કેળવી શકાય. એટલે આ શાસ્ત્રોક્ત પદ્ધતિથી આપણા જીવનની અંદરના નિયમો, સંયમ, સદાચાર એ બધું જ મહાપુરુષો શીખવતા હોય છે. લક્ષ્મણદાસજી મહારાજે જય મહારાજના સાનિધ્યમાં કહ્યું કે એમના સાનિધ્યને કારણે મારા જીવનની અંદર સમદમ મને પ્રસાદી સ્વરૂપની સહિત, સમદમ સહિત યોગ માર્ગે એક નિષ્ઠા, એકાગ્રતા મળી અને દ્રઢતા પણ મળી, જેને કારણે મન મારું આખું જ દ્રઢ થઈ ગયું, એક નિષ્ઠાવાળું બની ગયું. જેમ વેપાર ધંધો કરતા હોઈએ નિષ્ઠાથી ધંધો કરો જોઈએ, સરસ ચાલશે. એમાં એની અંદર પુરુષાર્થ હોય, ઉદ્યમ હોય અને નિષ્ઠાપૂર્વક, વિશ્વાસપૂર્વક દ્રઢતા રાખીને એ ધંધો કરો જોઈએ, સફળ થવાશે એ વેપારમાં. એમ જીવનની અંદર પણ સમદમની અંદર નિષ્ઠા રાખીશું, વિશ્વાસ રાખીશું તો યોગ માર્ગની અંદર પણ ખૂબ જ સારામાં સારી સફળતા મળશે. પણ સમદમ યમ નિયમ ન હોય અને પછીથી કોઈ પણ કામ કરવા કે ભજન સાધન ભજન કરવા બેસીશું તો મન એમાં લાગશે જ નહીં, ભલી વાર આવશે જ નહીં. અને એટલા માટે જ સાધન ભજનના દિવસે ઉપવાસ કરવું આવશ્યક છે કે જેનાથી શરીર સુરક્ષિત રહે છે ઉપવાસથી. કારણ કે ઉપવાસ મારાથી ના થાય, મારું કામ નહીં. પણ જયારે સમય આવે ને ત્યારે ભૂખ જ લાગતી બંધ થઈ જાય, વગર ઉપવાસ ઉપવાસ થઈ જાય, વગર ઉપવાસ ઉપવાસ કેમ? ભૂખ નથી લાગતી તો શું થયું કે જરા તબિયત ખરાબ છે. તો તબિયત ખરાબ થાય જ નહીં તો આવી ભૂખ વેઠવી એના કરતા ઉપવાસની ભૂખ વેઠી લેવી વધારે સારી છે. એટલે માનસિકતાથી હઠ ન કરવી. ઉપવાસ એટલે ઉપવાસ, ઉપવાસ ઉપ સમીપે બેસવું, આ ઉપવાસ છે, આ ઉપનિષદ છે. ઉપનિષદ સમીપે આવીને બેસવું એનું નામ છે ઉપનિષદ. નિષદ એટલે નિષાદ ટુ સિટ ડાઉન ઉપ નિયર સમીપે. આ જે ઉપનિષદનો જે ભાવ છે આખો, એ ઉપવાસનો પણ જે ભાવ છે, એની પાછળ એક જ કે તમે ઈશ્વરની સમીપે બેસો, આચાર્યની સમીપે બેસો, સદગુરુની સમીપે બેસો, યા તો શાસ્ત્રની સમીપે બેસો, તો તમારું કલ્યાણ થશે. ઉપવાસ ઉપનિષદ આ બે અર્થ છે. એટલે જય મહારાજની સાથેનો જે આપણો વાસ છે, એમની સાથેનું સાનિધ્ય છે, એ આપણને સંયમની સાત્વિકતા અને સદાચાર આપવાનો જ છે. જ્યાં સુધી સાનિધ્ય હશે ત્યાં સુધી મને કુદાકુદ ઓછામાં ઓછું કરશે. સાનિધ્યની હદ પછી જે થતું હોય તમે જાણો, મન કેટલું હાથ મારે છે. તો મનને નિયમમાં નિયંત્રણમાં રાખવા માટે આ સમદમ છે. બાકી આમ તો કોઈનું મન કોઈના હાથમાં રહેતું જ નથી, પણ સદગુરુ મહારાજ મનને પોતાના હાથમાં રાખતા શીખવાડે. સુપ્રસન્નમ મનોમે, એ મન પ્રસન્ન ક્યાં થયું? યત સંઘાત સુપ્રસન્નમ મનોમે, આપના સાનિધ્યથી મારું મન પ્રસન્ન છે. મન નિરોગી હોય ને તો જ પ્રસન્ન રહેવાય, અને મન નિરોગી હોય તો જ શરીર નિરોગી રાખી શકાય. પણ મન રોગી થઈ ગયું, શરીરમાં બધા રોગો ધીરે 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 આવવાના. કેમ? મન જ રોગી થઈ ગયું છે, આળસુ થઈને પડી રહ્યું છે, એની અંદર માં ચિંતાઓ ચિંતાઓ, માનસિક તણાવ, આ બધાને કારણે મન માંદું પડ્યું. મન માંદું પડ્યું એમ ક્યારે કહેવાય? આળસુ થઈ જાય, કઈ પણ સારું કે સાચું કામ કરવાની ઈચ્છા ન થાય, અને સારું કામ થતું હોય તો એને ગમે નહીં. ખોટા દુરાચારના ને નકામા કામ કર્યા કરે. આનું નામ છે માદું મન. માદું મન, સારું કાર્ય કરવાની ઈચ્છા જ ન થાય. જેમ માદો માણસ હોય એને ભૂખ લાગે જ નહીં, કોઈ પણ વસ્તુ ખાવાની ઈચ્છા થાય જ નહીં, અને બીમાર માણસ કોઈ પણ મીઠાઈ મોઢામાં મૂકે તો એને કડવી લાગે. આનું નામ છે માદું માણસ. એમ સારા વિચારો એને પચે નહીં કે ના 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 મારું કામ નહીં, સત્સંગ તો મારું કામ નહીં. તો આ સારા વિચારો એને પચે જ નહીં મનને, તો એ મન માદું મન થયું. સારા વિચારો કરે, સત્સંગ કરે, સારું સારું વાંચે, સારું વિચારે, એનું નામ તંદુરસ્ત સ્વસ્થ મન. મનને સારા વિચારોની સાથે અભ્યાસ કરાવીએ ને તો મન હંમેશા તાજું અને તંદુરસ્ત રહે. પણ મનને ખોટા નકામા ગંદા કિચડ જેવા વિચારોની અંદર નાખો તો મન માંદું મન મેલું, એ ક્યારે સાજું થઈ શકે જ નહીં. અને જેનું મન માંદું એનું શરીર માંદું પડતા વાર નહીં લાગે. જોજો, અતિશય માનસિક તણાવ વાળો ડાયાબિટીસમાં આવી જશે. ડાયાબિટીસમાં આવ્યો એટલે પછી એ ઉધઈ એવી છે ડાયાબિટીસની, આખા શરીર જો શરીરમાં પેસી ગયા ઉધઈ ડાયાબિટીસની, તો ગમે તારે ગમે તું બગાડશે. જેમ ઘરની ઉધઈ બારણામાં પેસી ગઈ તો બારણું ખરાબ કરે, પીળોમાં પેસી ગઈ તો પીળો ખરાબ કરી નાખે, કબાટમાં પેસે તો કબાટ ખરાબ કરી નાખે. એમ ડાયાબિટીસ ક્યારે લીવરને ખરાબ કરી નાખે, ક્યારે હૃદયને ખરાબ કરી નાખે, કશું કહેવાય નહીં. ક્યારેક કિડની ખરાબ થઈ જાય, કશું કહેવાય નહીં. કારણ કે આ જેમ ઉદય ક્યાં ખાય છે ખબર પડે નહીં અને બધું ખલાસ થઈ જાય, એમ ડાયાબિટીસ પણ આખા શરીરમાં ગમે ત્યાં હુમલો કરી બેસે, પક્ષાઘાતે થઈ જાય, આંખો જતી રહી, લીવર કિડની પણ ખરાબ કરે, હૃદય ખરાબ કરે. તો ડાયાબિટીસ એ ઉદય છે માની લેજો, અને ઉદયને ઘરમાં પેસવા દેવાય નહીં. અને જેના ઘરમાં ઉદય પેઠી એ ઘર ગયું, એમ ડાયાબિટીસ જેનામાં પેઠો એનામાં એ શક્તિહીન થઈ જાય. કયા અંગો ક્યારે નકામા કરી નાખશે કહેવાય નહીં. એટલે ત્યાં કહ્યું યમ નિયમ સંયમ, જે મહારાજના સાનિધ્યમાં સમદમ સહિત, એકલું નહીં, જે મહારાજનું સાનિધ્ય છે પણ શેનાથી છે, સમદમ સહિત આચાર વિચાર સદાચાર સંયમ આ બધું જ જે મહારાજના સાનિધ્યમાં છે. અને પ્રાપ્ત શિષ્યા શરણે આવેલો સાનિધ્યમાં આવેલો એ પ્રાપ્ત કરી શકે, મેળવી જ શકે છે. હવે આટલી બધી મોટી જે આપણને જુબાન આપે, આઈ પ્રોમિસ ટુ પે સમ ઓફ ધી, એક કાગળનો ટુકડો છાપેલો અને એની ઉપર લખેલો હોય કે હું તમને ભરોસો આપું છું, વિશ્વાસ આપું છું કે આ નોટ આટલા રૂપિયામાં ચાલશે, એમ આપણે અંદરની પ્રોમિસ મેળવી લઈએ. અને એ કિંમત આપણને મળી જાય. સામદમ સહિત જે મહારાજ લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું, જય મહારાજના સાનિધ્યમાં તમને આટલું મળશે જ, ધ સમ ઓફ. જો આટલી બધી આપણને ખાતરી આપતા હોય લક્ષ્મણદાસજી મહારાજ, હા, જય મહારાજ તો મૌનમાં છે, સમાધિમાં છે, એ તો કઈ આપણને કઈ અત્યારે તો કશી વાત કરતા જ નથી. પણ લક્ષ્મણદાસજી મહારાજ જય મહારાજની સ્તુતિ કરી રહ્યા છે અને પોતાના જીવનની અનુભૂતિ, જય મહારાજના સ્વરૂપનું દર્શન એ આપણને કરાવી રહ્યા છે. એટલે એમનું સાનિધ્ય, ભલે જય મહારાજનું સાનિધ્ય લક્ષ્મણદાસ મહારાજે મેળવ્યું, પણ આપણને તો સત્સંગના શબ્દો દ્વારા લક્ષ્મણદાસજી મહારાજનું સાનિધ્ય મળ્યું છે. અને એ લક્ષ્મણદાસજી મહારાજ પછી આપણને જય મહારાજનું સાનિધ્ય કરાવશે, કરાવી આપશે. આ ભાવ અહીંયા સ્તુતિની અંદર લક્ષ્મણદાસજી બહુ સરસ રીતે કર્યો, પ્રેમથી આદરથી ભક્તિભાવથી સમર્પિત થઈને કહ્યું, યત્સંગા નષ્ટ પાપ, યત્સંગમ પ્રાપ્ત શિષ્યા, આટલું મેળવશે સમદમ સહિત યોગ માર્ગની ઉપર નિષ્ઠા. જય મહારાજ.